આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે મહારાષ્ટ્રમાં 7,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ભારતીય રિઝર્વ બેન્કે સતત 10મી વખત રેપો રેટને 6.50% દર પર યથાવત રાખ્યો. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર રચવાના ચક્રો ગતિમાન. યુએનએફપીએ સગર્ભા મહિલાના આરોગ્ય અને પરિવાર નિયોજનમાં ભારતે કરેલી અસાધારણ પ્રગતિની પ્રશંસા કરી. અને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીમાં બીજી T20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 7,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આ યોજનામાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉન્નયન અને શિરડી વિમાન મથકના નવા એકીકૃત ટર્મિનલ ભવનનું નિર્માણ પણ સામેલ છે. મુંબઈ, નાસિક, જાલના, અમરાવતી, ગઢચિરોલી, બુલઢાણા, વાશિમ, ભંડારા, હિંગોલી અને થાણે જિલ્લાના અંબરનાથમાં સરકારી મેડિકલ કોલેજનું ઉદઘાટનનો કાર્યક્રમમાં પણ ચાલી રહ્યો છે. શ્રી મોદી ઉદ્યોગ ક્ષેત્ર માટે કાર્યબળ તૈયાર કરવાના હેતુથી ભારતીય કૌશલ સંસ્થાન IIS મુંબઈનું પણ ઉદઘાટન કરશે. શ્રી મોદી વિદ્યા સમીક્ષા કેન્દ્રનું પણ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી લાઓસની 2 દિવસની મુલાકાતે જશે, જ્યાં તેઓ 21મી આસિયાન ભારત શિખર બેઠક અને 19મી પૂર્વ એશિયા શિખર બેઠકમાં હાજરી આપશે. શ્રી મોદી શિખર સંમેલનથી અલગ દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આજે રાજધાનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ગઈકાલે મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈનીના નામની જાહેરાત કરતા આ મુલાકાત મહત્વપૂર્ણ છે, જો કે પક્ષનું સંસદીય બોર્ડ અંતિમ નિર્ણય લેશે. દરમિયાન ગઈકાલે નવી દિલ્હીમાં ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે પક્ષના કાર્યકર્તાઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ હરિયાણા અને જમ્મુ કાશ્મીરના લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે હરિયાણામાં અત્યાર સુધી 13 ચૂંટણીઓ થઈ છે, જેમાંથી 10 ચૂંટણીમાં હરિયાણાના લોકોએ દર 5 વર્ષમાં સરકાર બદલી છે, જો કે આ પહેલીવાર છે જ્યારે 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર સરકારને ફરી રાજ્યમાં તક મળી છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં આ મુજબ જણાવ્યું.
हरियाणा में जनता ने विकास के मुद्दे पर भाजपा की हैट्रिक लगाई. भाजपा एनडीए की सरकार को लोग बार बार मौका दे रहे हैं. जहां जहां भाजपा सरकार बनाती है वहां की जनता लंबे समय तक भाजपा को समर्थन देती है.
જમ્મુ કાશ્મીર મુદ્દે તેમણે કહ્યું કે એક દાયકો રાહ જોયા બાદ આખરે જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી લડનારા તમામ પક્ષોમાં ભાજપનો વોટ શેર સૌથી વધારે છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટી 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો પાર કરી ગઈ છે. ભાજપે સતત 3જી વખત હરિયાણામાં સત્તા જાળવી રાખી છે. દરમિયાન નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે. તેમણે 90 સભ્યોની વિધાનસભામાંથી 48 બેઠકો મેળવી છે. હરિયાણામાં ભાજપે 48 વિધાનસભા બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 31 બેઠકો તો ભારતીય રાષ્ટ્રીય લોકદળને 2 બેઠકો મળી છે. 3 વિધાનસભા બેઠક પર અપક્ષ વિજયી થયા છે. ભાજપ નેતા અને મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ લાડવા બેઠક પરથી 16,000થી વધુ મતોથી જીત નોંધાવી છે. રાજ્યના મંત્રી અનિલ વિજે અંબાલા કેન્ટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ચિત્રા સરવરાને હરાવ્યા છે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડ્ડાએ રોહતકની ગઢી સાંપલા કિલોઈ બેઠક 71,000થી વધુ મતોથી જીતી હતી. કોંગ્રેસ તરફથી કુસ્તીબાજ વિનેશ ફોગાટ ઝુલાના મતવિસ્તારમાંથી જીતી ગયા છે. જમ્મુ અને કાશ્મીરમાં તમામ 90 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં નેશનલ કોન્ફરન્સે 42 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 6 બેઠકો મળી હતી. ભારતીય જનતા પાર્ટીને 29 બેઠકો મળી છે. જમ્મુ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ 3 બેઠકો જીતી છે. જમ્મુ અને કાશ્મીર પીપલ કોન્ફરન્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સવાદી અને આમ આદમી પાર્ટીને 1-1 સીટ મળી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં અપક્ષોએ 7 બેઠકો જીતી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરી શકો છો. ભારતીય રિઝર્વ બેન્કે આજે સતત 10મી વખત પોલિસી રેપો રેટને 6.50% દર પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. પરિણામે ડિપોઝિટ ફેસિલિટી SDF રેટ 6.25% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી MSF રેટ અને બેન્ક રેટ 6.75% પર રહેશે. આરબીઆઈએ ફેબ્રુઆરી 2023થી બેન્ચમાર્ક વ્યાજદર પર યથાવત સ્થિતિ જાળવી રાખી છે. નાણાકીય નીતિ સમિતિ MPCએ નાણાકીય નીતિ વલણને તટસ્થ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય વિકાસને ટેકો આપતા પ્લસ અથવા માઇનસ 2% બેન્ડમાં 4% ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવાના મધ્યમગાળાના લક્ષ્યાંકને હાંસલ કરવાનો ઉદ્દેશ્ય સાથે સુસંગત છે. રિઝર્વ બેન્કે જાહેર કરેલા નિવેદનમાં નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 6.7% દરે હોવાનો ઉલ્લેખ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશમાં પરંપરાગત દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે યુવાનોને આયુર્વેદ ક્ષેત્રમાં પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના 8મા સ્થાપના દિવસની ઉજવણીનું ઉદઘાટન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદ હંમેશા લોકોના જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે કેટલીક વ્યક્તિઓ અન્ય લોકો સાથે દગો કરે છે અને નકલી દવાઓ અને ભ્રામક જાહેરાતોનો પ્રચાર કરીને તેમના નાણાંનો દુરૂપયોગ કરે છે. તે મુદ્દા ઉપર પણ ભાર મૂક્યો હતો. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરતા રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે દેશમાં લાયકાત ધરાવતા આયુર્વેદિક ડોક્ટરોની જરૂર છે, તેથી લોકોને અભણ પ્રેક્ટિશનરોનો સંપર્ક ન કરવો પડે. સંયુક્ત રાષ્ટ્ર જનસભા ભંડોળ UNFPA માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનને આગળ વધારવામાં ભારતની પ્રશંસા કરી છે. UNFPAના કાર્યકારી નિદેશક ડોક્ટર નતાલિયા કાનમ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનમાં મહિલાઓના સ્વાસ્થ્યને સુખાકારીને આગળ વધારવા માટે અને ભારત સાથે ભાગીદારી કરવા માટે ભંડોળની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી. તેમણે 2000 અને 2020 વચ્ચે માતા મૃત્યુદરમાં 70% ઘટાડો કરવાના ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સાથે દેશ 2030 પહેલા માતા મૃત્યુદરને 70%થી નીચે લાવવાના ટકાઉ વિકાસ લક્ષ્યને હાંસલ કરવાની સ્થિતિમાં પહોંચી ગયો છે. આ નોંધપાત્ર પ્રગતિએ દેશભરની હજારો મહિલાઓના જીવન બચાવ્યા છે. ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીના અરૂણ જેટલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં 3 મેચોની શ્રેણીના બીજા T20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે. ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગે આ મેચ શરૂ થશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત શ્રેણીમાં 1-0 આગળ છે. શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને સરળ જીત મેળવી હતી. આ મેચમાં અર્શદીપસિંહ અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધા હતા, જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં 39 રન બનાવ્યા હતા. કાશ્મીર ખીણમાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગના જિલ્લાના કોકરનાગના કાઝવાન જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન એક સૈનિક ગુમ થયાની માહિતી મળી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં સૈન્યદળોએ લખ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે સૈન્યદળે પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને ગઈકાલે કોકરનાગના કાઝવાન જંગલ વિસ્તારમાં સંયુક્ત આતંકવાદી વિરોધી અભિયાન શરૂ કર્યું હતું, જે આખી રાત સુધી ચાલ્યું હતું. બચાવ અને શોધ અભિયાન પણ ચાલુ છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી, કોડાઈકેનાલ, રાયલસીમા અને તટીય કર્ણાટકમાં આગામી 3 દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આજે મહારાષ્ટ્રમાં 7,600 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ. ભારતીય રિઝર્વ બેન્કે સતત 10મી વખત રેપો રેટને 6.50% દર પર યથાવત રાખ્યો. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર રચવાના ચક્રો ગતિમાન. UNFPA સગર્ભા મહિલાના આરોગ્ય અને પરિવાર નિયોજનમાં ભારતે કરેલી અસાધારણ પ્રગતિની પ્રશંસા કરી. અને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે દિલ્હીમાં બીજી T20 મેચમાં બાંગ્લાદેશ સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.